તારીખ 4/11/1994 શ્રી સમયસર ગાથા 215 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 210
એટલે કે જ્ઞાનને સ્વરૂપમાં સ્થિર કરવાની જે ક્રિયા છે એ પ્રકારે પરસ્પર જ્ઞાન ક્રિયાની મૈત્રી સાધે છે તે આત્મા આ જ્ઞાન માત્ર નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરનાર છે એ વાત 267 કે જ્ઞાન નહીં અને ક્રિયા નહીં ની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્ર રૂપ થયેલો આ જ્ઞાન માત્ર નિજ ભાવમય નિજ ભાવમય કેવો ભાવ છે કે જ્ઞાન હું જ્ઞાન માત્ર છું એવી ભૂમિકાનો આશ્રય કરે છે ભૂમિકા શબ્દ એટલા માટે લીધો કે જેનો આધાર લેવો હોય એ આધારભૂત ભૂમિ ગણવામાં આવે છે જેમ જમીન ઉપર જમીનના આધારે ચાલીએ છીએ તો જ્ઞાનમય હું છું એવી ભૂમિકાનો આશ્રય કરનાર છે તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે તો એના ફળ સ્વરૂપે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ એવી આત્મદશાને પામે છે એ અર્થનું આ કાવ્ય છે આ શ્લોક છે એ વાત અને કેવળ જ્ઞાન રૂપી સુપ્રભાતની ભાવનાનું આ કાવ્ય છે અત્યારે કેવળ જ્ઞાન થતું નથી એ સિદ્ધાંત અહીંયા ગૌણ થઈ જાય છે સિદ્ધાંત તો એમ છે કે અત્યારે આ ક્ષેત્રે જન્મેલા ને આ કાળે અત્યારે કેવળ જ્ઞાન તો પણ આચાર્ય મહારાજ શ્લોક લખે છે ભાવના ભાવના છે એને મર્યાદા નથી અનંત ચતુષ્ટય ની ભાવના ભાવે છે અત્યારે પ્રગટ ન થાય માટે એની ભાવના ન હોય એમ નથી આવતું એ વિશે અહીંયા ગૌણ છે જ્ઞાનમાં હોય તો પણ ગૌણ છે ચિત્ત પુંડ ચંડી વિલાસ વિકાસ સાહસ શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત આનંદ સુસ્થિત સદા અસ્ખલિત એક રૂપ તસ્યેવ ચ અયમ ઉદયતિ અચલાર્ચિરાત્મા પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે પૂર્વોક્ત રીતે એટલે શું કે હું જ્ઞાન માત્ર છું એવા જ્ઞાન અને એવા શુદ્ધ ઉપયોગની સ્થિરતા એ ભૂમિકાનો જે આશ્રય કરે છે સ્થિરતાને અહીંયા ક્રિયા કીધી છે તો સંવેદન જ્ઞાનને જ્ઞાન કીધું છે અને એ સ્વસંવેદન જ્ઞાનમાં સ્થિર ભાવ થાય એને અહીંયા ક્રિયા કીધી છે સ્થિરતારૂપ ક્રિયા એમ જ્ઞાન અને ક્રિયા જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ સૂત્રને ચરિતાર્થ કરવું છે ઉમા સ્વામીનું જે સૂત્ર છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ ન સમજે એમ લે છે શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને વ્રતાદિની ક્રિયા તે ક્રિયા વ્રત સંયમની ક્રિયા તે ક્રિયા એ પ્રકારે જ્ઞાન ને ક્રિયા હોય તો મોક્ષ થાય એ વાત છે સ્વરૂપનું જે સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન અને સ્વરૂપમાં સ્થિર ઉપયોગ તે ક્રિયા એનાથી મોક્ષ થાય છે એને માંગે ત્યારે ઉપયોગ સ્થિર હોય અસ્થિર ન હોય એ પૂર્વોક્ત રીતે લીધું તે પ્રકારે જે આ ભૂમિકાનો એટલે જ્ઞાન માત્ર હું છું એનો આશ્રય કરે છે તેને જો તે સિવાય બીજા કોઈને નહીં તેને જ એટલે તે સિવાય બીજા કોઈને નહીં તેને જ ચૈતન્ય પિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે રૂપ જેનું ખીલવું છે અર્થાત ચૈતન્ય કુંજનો જે અત્યંત વિકાસ થયો તે જ જેનું ખીલી નીકળવું છે શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે અને અચળ જેની જ્યોતિ છે એવો આ આત્મા ઉદય પામે છે. આ આત્માનો સુપ્રભાત રૂપ ઉદય થાય છે એમ કેવું છે. જેમ સૂર્યનો પ્રભાતમાં ઉદય થાય છે, આ શ્લોક બેસતા વર્ષના પ્રભાતે સવારમાં ગુરુદેવ ઉપાધ્યાયમાં લેતા હતા. કેવળ જ્ઞાનના સુપ્રભાતને અહીંયા સુપ્રભાત કીધું છે. એ પહેલા જે સુપ્રભાત થાય છે એ સમ્યક દર્શન રૂપે સુપ્રભાત થાય છે. મુમુક્ષુ છે એને પહેલું સુપ્રભાત છે એ સમ્યક દર્શનનું થાય છે, અને જે જ્ઞાની સાધક ધર્માત્મા છે એને કેવળ જ્ઞાન રૂપે સુપ્રભાતની ભાવના આવે છે. મુમુક્ષુને પણ કેવળ જ્ઞાનની ભાવના આવે, મોક્ષની ભાવના આવે એમાં દોષ. ચૈતન્ય પિંડ નો નિરર્ગળ વિલસતો જે વિકાસ, ચૈતન્ય પિંડ એટલે પોતાનું આત્મ સ્વરૂપ, નિરર્ગળ એટલે આગળિયા વિનાનો, પ્રતિબંધ વિનાનો, રોકાણ વિનાનો, મુક્તપણે, પરિપૂર્ણ મુક્તપણે, સંપૂર્ણ મુક્તપણે વિલસતો, વિલાસ પામતો જે વિકાસ, તે રૂપે જેનું ખીલવું છે, તે રૂપે જેનું ખીલી નીકળવું છે, એ રીતે ચૈતન્ય આત્મા ખીલી નીકળ્યો છે કે જેના અનંત ગુણના વિકાસને હવે કોઈ પ્રતિબંધ નથી. એક અને શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, જે કેવળ જ્ઞાન છે એમાં શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ થયો પૂરેપૂરો, સ્વસંવેદનને લીધે. એ 224 કલશમાં લીધી છે વાત કે જ્ઞાન અતિશુદ્ધ ક્યારે થાય, કે જ્ઞાનના સંચેતનથી જ્ઞાન અતિશુદ્ધ થાય છે, એ વિષય આચાર્ય મહારાજે 224 વર્ષમાં લીધો. જૂની પ્રતમા 550 છે, નવી પ્રતમા 536 છે. જ્ઞાનસ્ય સંચેતના સંચેતન એવ નિત્યમ પ્રકાશતે જ્ઞાનમ અતિવિશુદ્ધમ. જ્ઞાન અતિશુદ્ધ એટલે પરિપૂર્ણ શુદ્ધ ક્યારે થાય, અત્યંત શુદ્ધ ક્યારે થાય, કે જેમાં નિરંતર જ્ઞાનની સંચેતના હોય. જ્ઞાન જ્ઞાનને વેદે, એવું જે જ્ઞાનનું સંચેતન સંવેદન છે એ નિત્ય સદાય રહે, નિરંતર રહે, તો જ્ઞાન અતિશુદ્ધ પ્રકાશ પામે, તો સંપૂર્ણ શુદ્ધ પ્રકાશ થાય જ્ઞાનનો. આ જ્ઞાનને પૂર્ણ શુદ્ધ પ્રકાશવાનો પ્રોસેસ આ છે. લગાતાર એક ધારું ધારાવાહી સ્વસંવેદન અંતર્મૂર્ત રહીએ તો તે કેવળ જ્ઞાન થઈ જાય. પછી એ સ્વસંવેદને છૂટે નહીં, એ ધ્યાને પણ છૂટે નહીં, એ દશા થઈ જાય. એવી જે દશા થાય એને અહીંયા શુદ્ધ જ્ઞાનની, અત્યંત શુદ્ધ જ્ઞાનની પ્રકાશની અતિશયતાને લીધે એને સુપ્રભાત કહ્યું છે. આ સાચું પ્રભાત આ છે. બેસતા વર્ષે આચાર્ય મહારાજનો આશીર્વાદ છે બધા જીવોને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, પોતાને પણ કેવળ જ્ઞાનની ભાવના છે પૂર્ણ શુદ્ધ દશાની, અને બીજા જીવોને માટે પણ એ આજે બધા આશીર્વાદ લઈએ છે ને. પણ શ્રી ગુરુના આશીર્વાદ છે, વડીલના આશીર્વાદ લઈએ ને તો શ્રી ગુરુના આ આશીર્વાદ છે. આ ત્રણેય કાળા એક જ માર્ગ છે, કોઈ પણ આરામાં માર્ગ બદલતો નથી ને કોઈ પણ ક્ષેત્રમાં પણ માર્ગ બદલતો. આ કોઈ રૂઢિરિવાજનો માર્ગ થોડો છે, અત્યારે કાળ ફરી ગયો છે માટે આમ માનો હવે, એવું નથી. આ તો વસ્તુનું વિજ્ઞાન છે. આત્મા એક પદાર્થ છે અને એની શુદ્ધિ અશુદ્ધિનું વિજ્ઞાન છે. એની પૂર્ણ શુદ્ધિ આ પ્રકારે થાય તો ત્રણેય કાળે એક જ પ્રકારે થાય. જેમ શેરો હજાર વર્ષ પહેલા એ રીતે બનતો હતો, અત્યારે એમ બનશે, હજાર વર્ષ પછી શેરો બીજી રીતે બનશે, એ રીતે બનશે. કેમ કે એક એની વિજ્ઞાન પૂર્ણની પદ્ધતિ છે, બીજી રીતે બની ન શકે. મોક્ષાર્થી જીવને પણ એવી ભાવના હોય છે, અને ત્યારથી આ તો અમૃતચંદ્રાચાર્ય દેવ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને આ વાત લખે. શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે, અને એ વખતે પણ અનંત આનંદમાં સુસ્થિત સારી રીતે એવું સ્થિર થયેલું આત્મપરમાત્માનું આત્માનું પરિણમન છે કે જે અસ્ખલિત એક સમયને માત્ર એક સમય માટે પણ અને એક અંશે પણ સ્ખલન સ્ખલિત થતું નથી, છૂટતું નથી, ઘટતું નથી, ફેરફાર પણ આને પામતું નથી. સદા અસ્ખલિત એક રૂપ છે. હા, એ આનંદનું એક જ રૂપ છે. તને કાળે કેવળ જ્ઞાનમાં જે પરમાનંદ થાય એ પરમાનંદનું એક જ રૂપ છે. અનંતકાળ પહેલા કઈ બીજું રૂપ હતું, અનંતકાળ પછી આનંદનું કઈ બીજું રૂપ થશે કે નહીં? તો આત્માનું સ્વરૂપ છે, દરેક આત્માનું સ્વરૂપ છે. આનંદ છે એ ત્રણેય કાળે એક સરખો. આજે પ્રશ્ન બહુ મહત્વનો કર્યો તમે કે આત્મામાં સુખ છે એનો વિશ્વાસ કેવી રીતે આવે? આત્મામાં સુખ છે કે આનંદ છે? જેમ કોઈ માણસ બહુ પાકા હોય તો વાતોથી ન માને, હકીકતથી માને. વાતમાં અમે નહીં આવી જઈએ, તમારી વાતમાં અમે નહીં આવીએ. એમ આત્મા પણ પાકો છે, વાતમાં જલ્દી આવતો નથી. આચાર્યો ભગવાન ગમે એટલી વાતો કરે ને એમ માને એવો નથી, પણ જો હકીકતે એને આનંદ દેખાય તો કોઈનો જાયલો રહે નહીં. તો પછી પુરુષાર્થમાં કોઈનો જાયલો નથી રહેતો. ગમે એટલી પ્રતિકૂળતા આવે તો પણ પુરુષાર્થ કરે, ગમે એટલી અનુકૂળતા આવે તો પણ પુરુષાર્થ ઉપડે ઉપડે ને અનુકૂળતામાં લપટાય નહીં અને પ્રતિકૂળતામાં ખેડાય નહીં, અટવાય નહીં ક્યાં. કેમ કે એને પોતાનો આનંદ દેખાઈ ગયો, પોતાનું સુખ દેખાઈ ગયું. હવે એક તકલીફ શું છે કે ચાલતી અવસ્થામાં એ આનંદ ને એ સુખ જોવા મળતું નથી. એટલું એ પ્રગટપણે નથી કે જેથી જોવા મળે, પણ સૂક્ષ્મપણે એનું અવલોકન કરવામાં આવે તો એનો નમૂનો દેખાય એવું છે. અંદર અનંત આનંદની ખાણ છે આત્મામાં, અંદરમાં અનંત આનંદની ખાણ છે. કેટલો આનંદ છે કે જેની હદ નથી એટલો આનંદ છે. બહારના સમુદ્રને તળ્યું છે પણ આ આનંદના સાગરને તળ્યું જ નથી, તળ્યા વગરનો આનંદ સાગર છે. ઠીક. એકવાર ગુરુદેવે પૂછ્યું હતું, કોઈ વાર એવો પરીક્ષા કરવા જુદા જુદા સવાલ કરી નાખતા હતા, અત્યારે સૌથી મોટો સાગર કયો? અરબી સમુદ્ર તો કે ના, આટલાન્ટિક ને પેસિફિક મહાસાગર છે જેને ઓશન કહેવામાં આવે છે, આને સી કહેવામાં આવે છે અંગ્રેજીમાં. એ મોટામાં મોટો દરિયો છે અત્યારે આ પૃથ્વીનો, જે ગોળો ગણાય છે એમાં. તો કેટલો ગુંડો હોય શકે? બધાને નમાય લે કે ગુરુદેવ આવો કેમ પ્રશ્ન તો ભણેલા, એટલે થોડું યાદ હતું. એટલે મેં જવાબ આવ્યો 5.5 થી 6 માઇલ. આમ જો ટેકરોનો ખાડો લગભગ સરખો પડેલો છે, સૌથી ઊંચો પર્વત હિમાલય એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ એનો વર્ટિકલી એનો જો ઊંચાઈ માપવામાં આવે સીધે સીધી 90 ડિગ્રીના એંગલથી તો 5.5 થી 6 માઇલ થાય. એવી જ રીતે સમુદ્રની ઊંડાઈ 5.5 થી 6 માઇલ છે ખાડો પૃથ્વીનો. બસ કે 5.5-6 માઇલ તળિયું આવી જાય તો હા, અહીંયા તળિયું આવી જાય તો પણ આત્માનો જે જ્ઞાન ને આનંદ નો સાગર છે ને તળિયું નથી કે વાત ક્યાં લીધી. આત્મામાં જ એક જ્ઞાનનો સાગર ને આનંદનો સાગર છે, એને નીચે તળિયું જ નથી, ગમે એટલા નીચે આવેલા જાઓ, કેમ કે અનંત છે, હદ નથી, અંત નથી એનો, અસીમ છે, બેહદ છે, અપરિમિત છે અને આનંદ છે. એ બધા શબ્દો લાગુ પડે. એટલો બધો આનંદ હોવા છતાં દેખાતો નથી, એટલે એ આનંદ લેવા માટે જીવ ચારે બાજુ ભટકે છે. જ્યાં આનંદ નથી ત્યાં ભટકે છે, પણ ત્યાં ક્યાંયથી આનંદ મળતો નથી, ઉતારનું દુઃખ મળે છે, ભટકવાનું દુઃખ મળે છે. એને કરવું શું હવે? પ્રશ્ન તો પ્રયોજન કરવું શું, એનો એનો સેમ્પલ જોવા મળે એવું છે. જે માત્ર જ્ઞાન છે, આ કીધું ને જ્ઞાન માત્ર, એ નિજ ભાવ નિજ ભાવમય ભૂમિકાનો આશ્રય કરે છે. જે એકનું જ્ઞાન, છૂટું જ્ઞાન, માત્ર જ્ઞાન છે, એનું રૂપ આનંદ છે, સુખ એનું રૂપ છે, એનો સેમ્પલ છે ત્યાં. કેમ કે અકસાય સ્વભાવી છે, કસાય દુઃખરૂપ છે ને દુઃખનો અભાવ તે સુખ છે, ત્યાં એનો સેમ્પલ દેખાય છે. દ્રષ્ટાંત આપ્યું કે જેમ સુવર્ણ પથ્થર છે એમાં સોનાના રજકણો દેખાય છે, લગડી નથી દેખાતી. સોનાની ખાણ છે એનો એક પથરો હાથમાં આવે ભૂસ્તર શાસ્ત્રીને, તો એમાંથી જુએ કે ઓહો આમાં તો આટલા ટન સોનું છે, આ ખાણમાં કેટલું સોનું છે, આટલા ટન સોનું નીકળે. દેખાણે એને શું રજકણો ને એ પણ માટી ને પથ્થર સાથે મિશ્ર થઈ ગયેલા, પણ એનું જે જ્ઞાન છે ભૂસ્તર શાસ્ત્ર નું એમાંથી લાખો ટન સોનું જોવે. એમ અહીંયા માત્ર જ્ઞાન છે, એકનું જ્ઞાન છે, એમાં સુખ અને આનંદ નો સેમ્પલ છે, અકસાયપણું છે. એ જો દેખાઈ જાય તો એનો પુરુષાર્થ ઉપડે. એ ક્યારે દેખાય છે? સ્વરૂપ નિશ્ચય ના કાળમાં, જેને બીજ જ્ઞાન કહેવામાં આવે છે, ત્યારે પહેલું વહેલું એનો એની ઝાંખી થાય છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, અનુભવ જ્ઞાન નો પર્યાય છે વેદન નો. માત્ર જ્ઞાન જે વેદન રૂપ થાય છે અકસાયપણે, એમાં સુખ અને આનંદ નો સેમ્પલ છે. અને એ સેમ્પલ ઉપરથી મુમુક્ષુ નો આત્મા, મારામાં અનંત આનંદ અને અનંત સુખ ભરેલું છે એનો નિર્ણય કરે છે. અને તેથી કરીને એના પરિણામની દોડ એ બાજુ એટલી જોરથી ઉપડે છે, જોરથી ઉપડે છે કે જગતમાં કોઈ પદાર્થ નથી કે દોડને રોકી શકે. કેમ કે આ જીવે સુખ ને આનંદ લેવા માટે ગમે તેવા સાહસ કર્યા છે, જાનના જોખમે પણ એને સુખ ને આનંદ જોઈએ છે, એમ છે કે નહીં? એટલે એટલી અપેક્ષાવૃત્તિ છે જીવના સ્વભાવમાં સુખ અને આનંદ માટેની, કે જો ખરેખર એને સુખ અને આનંદ દેખાઈ જાય તો જોરથી ઉછાળો એનો આવે પુરુષાર્થમાં, અને એને અનુભવ અલ્પકાળમાં થઈ જાય. નિર્ણય થવો જોઈએ. આ નિર્ણયની અંદર આ વસ્તુ બીજ જ્ઞાન પડેલું છે, આનંદ અને સુખ. નહીતર તો જો જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ એ થશે કે પુરુષાર્થ ઉપડતો નથી, શું કરવું? પુરુષાર્થ હાલતો નથી એનું શું કરવું? પુરુષાર્થ નથી હાલતો એમ નથી, પુરુષાર્થ ઊંધો બીજે હાલે છે. ક્યાં ચાલે છે? ઊંધો બીજે હાલે છે. જે સંયોગોમાં સુખ નથી એ સંયોગોમાં સુખ લેવા માટે ઊંધો પુરુષાર્થ ચાલે છે દરેક જીવનો. જેટલો જેને પુરુષાર્થનો ઉઘાડ એ બધાનો ચાલે જ છે, એની દિશા બદલવાની છે. એટલે એ દિશા બદલાય છે, સ્વરૂપ લક્ષ થાય, સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય, પાવડરની ગાથા, લક્ષ્ય થવાનો કયો, નિર્ણય થવાનો કયો, ઓળખાણ થવાનો. શાસ્ત્ર સ્વાધ્યાય શા માટે છે? કયા શાસ્ત્ર સુખદાય? તે સુખદાય એવા, સુખને દેનારા એવા શાસ્ત્રોનો સ્વાધ્યાય લક્ષ્ય થવા માટે છે. જો આ લક્ષ્ય થાય તો એનો પુરુષાર્થ રોકી ન શકાય એવી રીતે ઉપડે. પોતે ન રોકી શકે, બીજા તો શેના રોકી શકે? અંદરમાં અંદરમાં પોતે ન રોકી શકે. જેમ કોઈ મરી જાય તો રોવાનું રોકી શકે છે? પ્રિયજન મરી જાય તો એને રોવા માટે એને કાંઈ વિચાર કરવો પડે, વિકલ્પ કરવો પડે? એ તો સીધી પોક મૂકે, સાંભળે એ ભેગું, ખબર પડે એ ભેગી મૂકે કે નહીં. એને રોકી જ ન શકાય. આવેગના પરિણામ છે એ બધા. સામે જેવું દેખાય એનો આવેગ આવે, એને કોઈ રોકી શકે? આ તો વસ્તુ સ્થિતિ છે. એવા શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, આનંદમાં સ્થૂળ સ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે, પણ એટલા જ્ઞાનને જોવાનો પ્રયત્ન બીજો પ્રશ્ન એ થયો છે. કલ કરતા ઘણી સારી તો પણ આ એનો પ્રયત્ન કરવો કેવી રીતે, કોના આધારે કરવો? જ્ઞાની પુરુષ છે, ગુરુ છે, જિનેન્દ્ર દેવ છે, એમના વચનોના આધારે કરવો? એટલી તો અંદરમાં શોધ કરવી પડશે કે જ્ઞાન માત્ર એટલે કેટલું કેવું કેવું, એને એની અંદરમાં શોધ કરવામાં પણ કોનો આધાર લેવો? કે જે અનુભવી પુરુષો છે એ પ્રમાણિક છે, નિર્દોષ છે. નિર્દોષ નરનું કથન માનો તે જ એણે અનુભવ્યું. જે અનુભવી નિર્દોષ પવિત્ર જ્ઞાની પુરુષો છે એના વચનને તમે માન્ય તો કરો, વેપાર કોની હારે કરો? જે પ્રમાણિક હોય એની હારે કરો? ખબર પડે કે આ લબાડ છે, લુચ્ચો છે, એની હારે કોઈ વેપાર કરે? હે, કરે જ નહીં. એની પ્રમાણિકતા દેખાય પછી ભલે એમાં ભૂલ થાય, પણ પ્રમાણિકતા દેખાય તો કરે વેપાર. તો કહેનાર પ્રમાણિક છે કે નહીં એટલું તમારે જોવાનું છે. કેમ લાગે છે તમને? કહેનાર તો પ્રમાણિક છે. બસ તો પછી એમના વચનને થોડુંક આદર કરી અને અંદરમાં પોતાના જ્ઞાન માત્ર ભાવમાં જોવો તો સુખ ને આનંદનો સેમ્પલ દેખાશે, અને દેખાશે તો પુરુષાર્થ ઉગડ્યા વિના નહીં રહે. આવી વાત છે. આ જીવની ધીઠાઈ કેટલી, એકવાર એક થોડી હસવાની વાત કરી હતી કે ગુરુદેવ ઘણી વાર જમીન આટા મારતા હતા, ત્રણ પાંચ પંદર માણસો હારે હોય કોઈ વાર આટા મારતા હોય ત્યારે, એમાં જો વાત કરતા કરતા એવી વાત કરે કે આ કપડું છે એ જરાક ઢળી ગયું છે, ફાટી ગયું છે, હવે બદલવું છે, જરાક બીજું બજારમાંથી લઈ આવો ને. કોઈને સામું જોઈને નથી, દસ પંદર જણા હોય એમાં કોને સામું જોઈને છે? જરાક લઈ આવો ને કોક, કે પંદરે પંદર દોડે. કેટલા એટલા ઝડપથી પાછા આવવા માટે દોડે કે એમને ખબર છે કે ગુરુદેવ પરિગ્રહ તો રાખતા નથી, માટે એમને જોશે એટલું લેશે. પંદરે પંદર ને બધાનું તો રાખવાના છે નહીં, એક જણનું રાખશે, જેનું રાખશે બધા એક એક ટાકો લઈને આવ્યા. જેનો પહેલો આવ્યો એને લઈ લીધું, એમને કઈ રાગ દ્વેષ કે વેરો તો હતો નથી. એના માટે બધા દોડે. હળવેક થી બોલાવે ને તોય, તેવું હળવેક થી બોલાવે ને તો એ બધા લાઈટ થઈ જાય સુધી ઝડપ કરો આમાં. અને રોજ કલાકો સુધી ઘાટો પાડીને બોલે કે સમ્યક દર્શન લઈ આવો, સમ્યક દર્શન લઈ આવો, કોઈ દોડતો નથી. તો કોઈ દોડતું નથી, હાલતું હલતું નથી, દોડતું તો નથી પણ હલતું નથી અંદરથી. આ કેવી વિચિત્રતા છે. પ્રશ્નો, અજ્ઞાનના પ્રશ્નો ઘણા વિચિત્ર છે. એક મૃત્યુ નો આવે એના માટે આકાશ પાતાળ એક કરે, મરવું ન હોય તો અમેરિકાથી દવા મગાવો, અમેરિકાથી ડાક્ટર બોલાવો, જેમ કરવું એમ કરો, મને હાજર કરો. અને અનંત મૃત્યુનો સવાલ આવે ત્યાં કે હું અંદર થી કઈ લેવા જ લેવા જાણે, અનંત જન્મ મરણના પ્રશ્ન એનું સમાધાન કરવાનું એને કાંઈ પડી નથી, એક મરણ માટે ઊંચો નીચો થઈ જાય. આ કઈ ગણતરી તો કઈ નથી, એકડિયાને ગણતરી આવડે એટલી ગણતરી નથી આવડતી એના જેવું છું. આનું નામ અજ્ઞાન. મોટી વાત, મોટા નુકસાનને સમજે નહીં અને નાના નુકસાનને સમજે. અહીંયા આચાર્ય મહારાજ અનંત ચતુષ્ટયમાં આત્મામાં જે આનંદ ઉદય પામવાનો છે એની વાત કરે છે. આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે અને અચળ જેની જ્યોત છે, ચૈતન્યની જ્યોત છે, જે આત્માનું તેજ છે, એ ક્યારે પણ ચલિત થાય એવું નથી, એવું જે કેવળ જ્ઞાન છે એ પ્રગટ એવો એ પ્રકારે એવો આ આત્મા ઉદય પામે છે, એનો ઉદય થશે. હવે અમને કેવળ જ્ઞાન અલ્પકાળમાં થશે એવી ખાતરી બંધ પ્રતિ સહિત ની વાત કરી છે. ભાવાર્થમાં ચારે પદના ચાર વિશેષણ છે એને જુદા પાડીને એનો અર્થ કર્યો. અહીં ચિતપિંડ ઇત્યાદિ વિશેષણ થી અનંત દર્શન નું પ્રગટ થવું બતાવ્યું છે. ચિત્તમાં એટલું દર્શન લીધું આયા. શુદ્ધ પ્રકાશ ઇત્યાદિ વિશેષણ થી અનંત જ્ઞાન નું પ્રગટ થવું બતાવ્યું છે. જ્ઞાન નો પ્રકાશ લીધો છે. આનંદ સુસ્થિત ઇત્યાદિ વિશેષણ થી અનંત સુખ નું પ્રગટ થવું બતાવ્યું છે. અને અચલાર્ચી વિશેષણ થી અનંત વીર્ય નું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી, એટલે જ્ઞાન માત્ર હું છું એવી ભૂમિનો આશ્રય કરવાથી આવો આત્માનો ઉદય થાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત પુષ્ટિ પ્રગટ થાય. એ રીતે ગુરુદેવ સુપ્રભાતે વાણી આપતા હતા, કેવળ જ્ઞાનની આશીર્વાદની વાણી આપતા હતા. એ પ્રશ્ન વર્ષ પૂરો થાય છે. 20 મિનિટ છે, ચાલતા અધિકારમાં ગાથા 214. ગાથાનું મથાળું છે. એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી. ચાર પદ લીધા હતા, પુણ્ય, પાપ, આહાર અને પાણી, પણ એમાં બધા લઈ લેવા. અનેક પ્રકારના બીજા પણ પરપદાર્થથી અથવા કર્મના ઉદયથી જનિત ભાવો છે એવા વિકારી ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી એમ હવે કહે છે. એમાં દિયેદુ વિવિહે સવે ભાવેય નેછદે નાણી જાણક ભાવો નિયદો નિરાલંબોદુ સવર્થ. આદિ અનેક પ્રકારના સર્વભાવોને જ્ઞાની ઈચ્છતો નથી. આ ગાથા થઈ ગઈ છે, મને થઈ ગઈ. 146 કળશ પણ થઈ ગયો છે, કળશ પણ થઈ ગયો છે. 215 ગાથા લેવાની છે. હવે જ્ઞાનીને ત્રણેય કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છે. વર્તમાનમાં તો નથી, પણ ભવિષ્યનોય નહીં, ભૂતનોય નહીં અને વર્તમાનનો પણ નહીં, ત્રણેય કાળનો નથી. જો વર્તમાનમાં ભિન્ન પડ્યો તો ત્રણેય કાળની ભિન્નતા અનુભવમાં આવી એમ કહેવાય. પણો દયો ભોગો યોગ બુદ્ધિએ તસસો નીચમ કંખા મણાગ દસ એ ઉદયસ ન કુદે નાય. વર્તમાન કાળના ઉદયનો ભોગ તે જ્ઞાનીને સદા વિયોગ બુદ્ધિએ હોય છે, અને આગામી ભવિષ્યનો કાળના ઉદયની જ્ઞાની વાંછા કરતા નથી. વર્તમાનમાં કોઈ જ્ઞાનીને ચક્રવર્તી પદનો ઉદય હોય, આપણે સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લઈએ, તો એ વર્તમાન કાળમાં જે ઉત્પન્ન ઉદય છે પૂર્વ પુણ્યને લઈને તે વિયોગ બુદ્ધિ અજ્ઞાનીને હોય છે. ઠીક, વિયોગ બુદ્ધિ એટલે શું? કે આ આ ઉદય રહેવાનો નથી, રાખ્યો રહેવાનો નથી. પોતાનું સ્વરૂપ અનાદિ અનંત છે. કેટલું કાળ અપેક્ષાએ જોઈએ તો પોતાનું સ્વરૂપ અનાદિ અનંત છે. એમાં ચાર દિવસ છે તો હાથ તો કઠી આવી, હારા હાથમાં ભાગે તો ખરો ને. ચાર દિવસ છે એમાં, હાથમાં ભાગે કઠી આવી તો ચાર દિવસ આવે. અહીંયા તો કહે છે કે કોઈ એનો ભાગ જ આવે એવું નથી. અનંત કાળમાં મનુષ્યનો કોઈ ગણતરીનો પત્તો જ ખાય એવું નથી, અનંતમાં ભાગે છે. એટલે ચાર દિનની પણ ચાંદની નથી એવું ચક્રવર્તી ઉત્પન્ન થયેલા ઉદયને જાણે છે કે આ ચક્રવર્તી પદનો ચાર દીની પણ ચાંદની નથી. ભરત ચક્રવર્તીના તો કેટલા મોટા આયુષ હતા, તેથી તો લાખો વર્ષના આયુષ હતા. વૃષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ હતું ને, એમના પુત્ર છે એટલે એમના પ્રમાણમાં એ બધા આયુષ આરામાં પથારાના શરૂઆતમાં બધા મોટા આયુષ હતા, તોય તે અનંતમાં ભાગે નથી. અને અહીંયા 100-150 વર્ષમાં 25-50 લાખ ની મૂડી થાય ત્યાં હાલમાં ફેર પડી જાય, જાણે કોઈ મરવાનો જ નથી એવી રીતે ભ્રમણા થઈ જાય છે. હું હવે કઈક થઈ ગયો. ચક્રવર્તી હોય જ્ઞાની તો કે આ ચાર દિન એ ચાંદની નથી, વિયોગ બુદ્ધિ એ જોવે છે. પરમાણુ થી રચના કરે શ્રી કૃષ્ણ ભગવાન નો આપણે પુરાણ છે, હરિવંશ પુરાણ. એ બચપણ ની અંદર તો વૃંદાવન માં ગોકુળમાં ઉછર્યા છે. બચપણમાં ક્યાં ઉછર્યા છે? કંસના હિસાબે, મામાના હિસાબે. યુવાન ઉંમરમાં પ્રવેશ કર્યો ત્યાં પુણ્યનો ઉદય શરૂ થયો. ત્રણ ખંડના ધણી છે ને, અર્ધચક્રી છે, ત્યાં દેવો આવ્યા મહારાજ. દ્વારકા સોનાની બનાવી છે, બધા વૈકરિક પ્રમાણમાં. 16108 રાણીના 16108 મહેલ ઓરડાની, બધાના મહેલ જુદા જુદા. પુણ્યનો ઉદય થાય, સ્વાહ થાય ત્યારે બધું એક સાથે એવો ઉદય પૂરો થયો કે ચાંદની ગઈ બધું ગયું, બધું વ્યુ ગયું. બે ભાઈ બેચા, બીજું કઈ ન મળતું. મુસાફરીમાં પાણીનો કુંજો હારે નથી લઈ શક્યા, પાણી પાણી કરતા ગયા. એટલે આયુષ પૂરું થયું ત્યારે પાણી પાણી ના પુકાર કરતા. ત્રણ ખંડ ના ધણી એ પોતાનું નગર છોડીને બહાર નીકળ્યો તો હારે પાણીનો લોટો પાણીનો પ્યાલો ભરીને નહોતા નીકળી શક્યા. આપણે મુસાફરી કરી હોય કેટલો સામાન નાંધીએ છીએ ખબર પડવાની. સામાન્ય માણસ મુસાફરી કરે તો એ નાસ્તો પાણીની સગવડ રાખેલી બીજું કાંઈ નહીં. ત્રણ ઘણના અધિપતિ છે, પાણીનો પુકાર પાડવો પડે. આ ઉદય છે એ પુણ્યના ઉદયને પણ વિયોગ ભાવે જોવે. આ કઈ રહેવાનું નથી, ત્રાસ થવાનું. એટલે એમને એના પ્રત્યે જે ભ્રમણા સુખ બુદ્ધિ છે એ જ્ઞાનીને થતી છે એમ કે જે ઉત્પન્ન અર્થાત વર્તમાન કાળના ઉદયનો ભોગ એ જ્ઞાનીને સદા વિયોગ બુદ્ધિ હોય છે. સદાય બધા જ્ઞાનીને વિયોગ બુદ્ધિ હોય છે. એ બુદ્ધિ કયો વિયોગ બુદ્ધિ કયો. અને આગામી અર્થાત ભવિષ્યકાળના ઉદયની જ્ઞાની વાંછા કરતા ભવિષ્યમાં અનુકૂળતાઓ મળો, મારી સગવડ બધી સચવાઈ રહો એ પ્રકારની વાંછા જ્ઞાની કરતા ભવિષ્યની. એટલે એક સેકન્ડ પછીથી માંડીને કોઈ પણ આયુષ પર્યંતના કોઈ પણ સમય માટે ભવિષ્યની ચિંતા કરે તે અજ્ઞાની, ભવિષ્યની ચિંતા કરે તે જ્ઞાની નહીં. અહીંથી બના સીધા છે બહુ સારા પદ્ય છે. ગુરુરાધિકાર જ્ઞાનીનું લક્ષણ છે આ ઓળખવા માટે કે જેને ભવિષ્યની ચિંતા થાય સમજી લેવું જ્ઞાન દશા. જ્ઞાનીઓ એક સેકન્ડ પછીની ઈચ્છા કરતા નથી. એ કૃપાળુનું વચન આવે છે એક ક્ષણ પછીની અમને કોઈ ચિંતા નથી. કેમ કે આ આત્માને બાહ્ય સંયોગોની અનુકૂળતા ને પ્રતિકૂળતા એ કલ્પના માત્ર છે, ખરેખર એવું કઈ છે. પછી એની ચિંતા છે, શેની ચિંતા? ચિંતા હોય એને ને પણ હે તો પ્રશ્ન કરે કે તો પછી જ્ઞાનની તિજોરી ખુલ્લી રાખે કે ચાવી મારે. ઠીક છે, અસ્થિરતાનો વિકલ્પ છે. બાકી હું સાચવી શકું છું, રાખી શકું છું, રક્ષણ કરી શકું છું, વધારી શકું છું અને ભવિષ્યમાં મને કામમાં આવશે એવું જ્ઞાનીને કાંક્ષા વાંછા હતી. એ આઠ પ્રકારના આવશે ને છેલ્લે નિદ્રામાં નિકાંક્ષિત અંગ આવશે. આઠ ગાથાઓ આવશે, આઠ અંગની આઠ ગાથાઓ લીધી છે. એમાં નિકાંક્ષિત અંગ આવશે, એમાં જ્ઞાનીને વાંછા નથી એનો વિસ્તાર આવશે. અહીંયા લીધું છે કે ભવિષ્યમાં અને ભવિષ્યનું કે વર્તમાનનું કોઈ જ્ઞાની હતા. ભૂતકાળમાં ઈચ્છવી ભૂલ સમજ્યા છે. હા, આઠે અંગનો વિસ્તાર લીધો છે આપણે. નિશ્ચયથી વ્યવહારથી જ્ઞાનીને કેમ હોય, કેમ કે આઠ અંગ તો જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને હોય છે. અષ્ટાંગ વિભૂષિત સમ્યક દર્શન એ મથાળાની તે વાત લીધી. અષ્ટાંગ વિભૂષિત સમ્યક દર્શન તો એમાં મુમુક્ષુ એ કઈ રીતે એના પરિણામ હોય તો એ જ્ઞાની થાય એ સમજો. દરેકમાં ત્રણે ત્રણ ભાગ પાડ્યા. નિશ્ચયથી આ પરિણામ જ્ઞાનીને કેવું હોય, જ્ઞાનીને તદનુસાર વ્યવહાર પરિણામ કેવા હોય અને મુમુક્ષુને યોગ્ય પરિણામ કેવા હોય તો એને આ ક્ષણ પ્રગટ થાય એ રીતે એ વિષયને લીધો. સંકલન ટીકા. કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય, અતીત, વર્તમાન એટલે પ્રત્યુત્પન્ન, અતીત એટલે ગયા કાળનો, પ્રત્યુત્પન્ન એટલે અત્યારે ઉત્પન્ન થયો તે, અને અનાગત એટલે આ જે કાળ આવ્યો નથી ભવિષ્યનો કાળ, એમ ત્રણ પ્રકારે કર્મના ઉદયને નો ઉપભોગ કોઈ પણ જીવને હોય છે. એમાં પ્રથમ જે અતીત ઉપભોગ, તે તો અતીતપણાને લીધે જ વીતી ગયો હોવાથી લીધે જ પરિગ્રહ ભાવને ધારતો નથી. ભૂતકાળમાં જે ભોગ ઉપભોગ થયો એ તો અત્યારે રહ્યો નહીં, એટલે જ્ઞાનીને અત્યારે છે નહીં તો એનો પરિગ્રહનો સવાલ ઊભો થતો નથી. અજ્ઞાનીને છે હું પાછો, અજ્ઞાની હંભારી હંભારીને હા અમે તો આમ કરતા હતા ને, અમે તો આમ કરતા હતા ને, અમે તો આમ કરતા હતા, અમારે તો આવું હતું ને અમારે આવું હતું, એ બધું જે ભૂતકાળને વાગોળે છે એને હજી વર્તમાનમાં એનો પરિગ્રહ છે, એને વર્તમાનમાં હજી એનો પરિગ્રહ. જ્ઞાનીને તો છે કે ભાઈ જે વસ્તુ ચાલી ગઈ ભૂતકાળમાં મેં ભૂલ કરી હતી, પરિગ્રહને અજ્ઞાન દશામાં પોતાનો માન્યો તો એ મારી ભૂલ હતી, મારે હતો જ નહીં, તેદી એ મારો નહોતો, ભૂલ ભૂલ ભાંગી ગઈ છે, એટલે હવે પરિગ્રહનો નામ પામતો નથી. તો જેને એની મીઠાશ આવે છે, સ્મરણ કરી કરીને જે મીઠાશ લીએ છે ભૂતકાળમાં ભોગવેલા ઉપભોગ ઉપભોગ, એનું સ્મરણ કરી કરીને જે મીઠાશ લીએ છે એને એનો પરિગ્રહ હજી વર્તે છે, નિર્મુંબંધન કરે ઉભું. એ વગર મફતનું ઝેર ખાવાનું છે, અનર્થ દંડ જેવું છે કે અત્યારે તો છે એની ચીજ, પછી એને નવો બંધન કરવા માટે તો અનર્થ દંડ જ કરે છે જીવ અજ્ઞાન દશામાં. જ્ઞાનીને તો એ છે જ નહીં, એ તો અતીતપણાને લીધે જ ખલાસ થઈ ગયો છે, એટલે એ તો પરિગ્રહ ભાવને ધારતો નથી. અનાગત ઉપભોગ જો વાંચવામાં આવતો હોય તો જ પરિગ્રહ ભાવને પારે, કેમ કે અત્યારે ભવિષ્યમાં જે ઉદય આવવાનો છે એ પણ અત્યારે હાજર નથી, પણ એની વાંછા કરે, એની ઈચ્છા કરે તો જીવને નવું બંધન થાય. મને આમ થાવ, મારું આમ થાય, મને આમ મળો, આ મળો, આ મળો, ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ બંને પ્રકારની વાંછા છે, પરિગ્રહ છે, એ ઈચ્છા પરિગ્રહ વાંછા પરિગ્રહ થઈ ગયો નાનીને એવો હતો, કેમ કે સુખ બુદ્ધિ નથી અને આધાર બુદ્ધિ નથી. જો મુમુક્ષુ એ જ્ઞાની થવું હોય તો એને અનુસરવું એમ કેવું થાય, મુમુક્ષુનું પ્રયોજન એ છે. પોતાને એ દશા જો પ્રાપ્ત કરવી હોય તો અત્યારથી જ એ પરિણામ મોળા પાડી દેવા, ભવિષ્યની ચિંતાના પરિણામ છોડી દેવા, ભૂતકાળનો વિચાર કરવો નહીં, મીઠાશ લેવી નહીં અને ભવિષ્યની ચિંતા છોડી દેવી. અને ચિંતા કરે તો ભવિષ્યની પણ ચિંતા પ્રમાણે કાંઈ બનવાનું છે નહીં, બંધાયેલું નથી કોઈ, એ તો પ્રારબ્ધ પ્રમાણે થવાનું, ઈચ્છા પ્રમાણે કોઈ બંધાયેલું નથી, એટલે એ તો ચિંતા કરે તો બેકાર જ છે, નવું બંધન થાય. એટલે જ્ઞાની તો સમજીને જ એને ઈચ્છા થતી, એ સંયોગો બધા ભિન્ન છે, એની જે મારા નથી ને ભિન્ન છે એનો એનો વિચાર ને એની ચિંતા કરવાની જરૂર શું, અપ્રયોજનભૂત દેખાતું હોવાથી એની વાંછાની ચિંતા જ્ઞાનીને હોતી નથી. પણ અત્યારે સારી જ ગતિ છે, પછી ઉધારીનો વેપાર વાયદો શું કરવા કરવો, નહીં નહીં નહીં, એ વર્તમાનમાં જ પુરુષાર્થ કરે છે. ભવિષ્યમાં ગતિને ઈચ્છતો નથી, એ પંચમ ગતિના સાધક છે, ચતુર્ગતિના સાધક નથી, એને ગતિમાં રખડવું એથી ચાર ગતિમાં રખડવું નથી, પંચમ ગતિના સાથે. એટલે પંચમ ગતિનો વર્તમાનમાં પુરુષાર્થ કરે છે, એટલે ગતિને નથી ઈચ્છતા. ચાર ગતિ અને પાંચમી ગતિ પરસ્પર વિરુદ્ધ છે. શું છે? પરસ્પર વિરુદ્ધ છે, વિરુદ્ધ ગતિને ઈચ્છતા. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરીને જ્ઞાન દશા પાયમાં છે, અને ચારેક ગતિ એકાંતે દુઃખમય છે. શું? ક્યાંય સુખ છે એ વાતમાં માલ નથી માનતો હોય તો ભ્રમણા છે, બીજું કઈ નથી. એથી કઈ કાચ હીરો થાય નહીં, કઈ માનવાથી કઈ કાચ નો કટકો હીરો થાય નહીં. એમ કોઈ સુખ માને તો કઈ સુખ થાય નહીં, દુઃખી થવાની. ધર્મ સાધન કરી શકીશ એ ભવિષ્યની વાત શું, અત્યારે શું કરવા ન કરે, કોના આધારે ધર્મ કરવો છે, આત્માના આધારે કે ગતિના આધારે, એમ કે છે. પ્રશ્ન બરાબર છે. તમારે ધર્મ કરવો છે તો ગતિના આધારે કરવો છે કે આત્માના આધારે કરવો છે? તો તમારો આત્મા ક્યાં ખોવાઈ ગયો છે તે ગતિ ગોતવા જ આવશો. કોઈ પરના આધારે ધર્મ થાય નહીં. જ્ઞાની એ અજ્ઞાન હોતું નથી કે પરના આધારે મારે ધર્મ કરવો છે, એ અજ્ઞાન જ્ઞાની ને. હા, ગતિ ની વાત તો ક્યાંય રહી ગઈ. હજી તો વર્તમાન જે અલ્પત્વ છે એ પોસાતું નથી. સાધક દશાનું અલ્પપણું છે એ પોસાતું. પૂર્ણ છું ને પૂર્ણ જોઈએ, બસ બીજી વાત નહીં. અમારો હક ને અધિકાર છે, પૂર્ણ છું માટે પૂર્ણ લેવાનો મારો અધિકાર છે. અધૂરું આવે મને પોસાય, મારા ભાગમાં અધૂરું આવે એ મને ન પોસાય, એમ છે. ત્વરાથી કામ કરવા માંગે છે. કૃપાળ બધું 10 વર્ષ નો લીધા ને. સ્વદ્રવિના ગ્રાહક ત્વરાથી થા, એના ઉપર તો ગુરુદેવ પ્રવચન, ભાવનાના પ્રવચનો એના ઉપર થયા. આવી જ ભાવના આવે, એ ત્વરા શબ્દ એ ભાવનાને બતાવે છે. 70મા વર્ષ પહેલા ગુરુદેવ કીધું, હો હો, કેટલી વાત કરે છે ત્વરાથી. બાર અંગનો સારામાં નાખ્યો છે એમ બોલ્યા. બાર અંગનો સાર 70મા વર્ષ પહેલાના વચનો ક્યાંથી આવ્યું? આત્મામાંથી આવ્યું. જ્ઞાન દશા નહોતી, જ્ઞાન દશા હતી કે નહોતી, બાર અંગનો સાર છે એ કીધું એ સાચું છે, ઠીક. એમાં ફેર નથી. આવી વાત તર્ક ઉઠે છે ને, જ્ઞાન દિશામાં વચનો હતા એ હું, પણ અજ્ઞાન દિશામાં બાર અંગનો સાર નીકળ્યો છે એમના આત્મામાં છે, એનું શું કરશો? ગુરુદેવે સર્ટિફાય કર્યું છે એવી વાતો, અગમ નિગમની વાતો છે એ સીધા પલાખાથી સમજાય એવું નથી. આ વાત અનંત તીર્થંકરોએ કરી છે, અનંત સંતોએ કરી છે, અનંત જ્ઞાનીઓએ કરી છે, અનંત આચાર્યોએ કરી છે, એમ કરીને આ વાત કરી છે. તો બાળકનો સાર તો પછી એમાં શું કરવાનું? જ્ઞાની છે એ અનાગત ઉપભોગ વાંચવામાં આવે તો જ પરિગ્રહ ગણાય, નિતર એ પરિગ્રહ ગણાય નહીં તો જ્ઞાનીને ભવિષ્યનો સંબંધ એમણે કાપી નાખ્યો. મારે વર્તમાનમાં કોઈ સંયોગો સાથે સંબંધ નથી તો ભવિષ્યના સંયોગો સાથે મારે લેવા દેવા શું, કે મારે કાંઈ લેવા દેવા નથી. અને જે પ્રત્યુત્પન્ન એટલે વર્તમાનમાં ઉભોગ, તે રાગ બુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહ ભાવને ધારે. રાગ બુદ્ધિ કહો, સુખ બુદ્ધિ કહો, આધાર બુદ્ધિ કહો, તો જ એ પરિગ્રહ ભાવને ધારે. પણ જ્ઞાનીને ભિન્ન પણ વર્તતું હોવાને લીધે વર્તમાનમાં જે કર્મના ઉદય ભોગ ઉપભોગ છે એનો પરિગ્રહ વર્તમાનમાં દેખાતો છતાં જ્ઞાનીને નથી. સંયોગોના ઘેરા વચ્ચે દેખાય તો પણ એ ખરેખર સંયોગોનો પરિગ્રહ એમને લાગુ પડતો, આમ ભિન્ન પડી ગયા માટે લાગુ. એ રીતે ત્રણેય કાળના પરિગ્રહ માટે એક જ કાયદો લીધો, કે જો પોતે વાંચવામાં આવે કે રાગ બુદ્ધિ હોય, સુખ બુદ્ધિ હોય તો જ પરિગ્રહ પણ ગણાય, નહીતર એને પરિગ્રહ પણ એનો સવાલ આવતો નથી. ઈચ્છા પરિગ્રહ એની ઈચ્છા નથી, ત્રણેય કાળની ઈચ્છા એક સાથે સમાપ્ત. અનિચ્છક એવા આત્મ સ્વરૂપને અવલંબતા નિરીક્ષક સ્વભાવ અને નિરીક્ષક ભાવ પ્રગટ થયો, પતી ગયું ત્રણેય કાળના ઈચ્છની વાંછા ને ઈચ્છા ખલાસ. તેનો અભાવ હોવાને લીધે અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ તેનો અભાવ છે. અજ્ઞાન પણ એટલે સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, દેહ તે હું છું, શરીર તે હું છું, એટલે એની અનુકૂળતા તે હું છું, એ બધું આવે છે. એ પ્રકારનું પરિણામ જ્ઞાની ને હતું. થોડી ટીકા બાકી છે.